नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 6 मई 2007, वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 472 नो अपनो स्वाध्याय चालू छे। બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે। જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે ગુણે અને વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધાર સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે। અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે। તે જ્ઞાન કદાપી પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય, તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે। અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે તે શ્રદ્ધાય તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે। સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે। પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે। પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે। વ્યવહાર પરમાર્થ સ્વરૂપ તે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે। વ્યવહાર વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મપ્રત્યય નથી સંભવતું, આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે, પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં। સુધારસ એ જ આત્મા આવી જીવને ભ્રાંતિ થઈ હોય અને એવું એક વર્તુળ સાયલામાં હતું, પરમ કૃપાળુ દેવે પરમ કરુણા કરીને આ વાતની સ્પષ્ટતા લખી એક લખતા પહેલા એમ લખ્યું હતું કે સહજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. શ્રીમદની વાણી એવી જ વાણી કહેવાય છે, લખાય છે, બોલાય છે કે જે પરમાર્થ પરિણામને પામે. અપરમાર્થરૂપ પરિણામને પામે એવું લખાતું નથી, બોલાતું નથી. અને સહજ સ્વભાવે જે ધારેલું હોય તે જ લખાય છે, તે જ બોલાય છે. વાણીની મહત્તા સમજાય. વાણીનો અદ્ભુત જે પ્રભાવ છે, મહાત્મ્ય છે, તે જો પકડાય તો શ્રીમદ રાજચંદ્રના વચનામૃત મુમુક્ષુને તો પરમ ઉપકારનું કારણ બની શકે છે. એ કહે છે, અમે આજે લખ્યું તે લખવાનો અમારો આશય ચાર ભાંગા બતાવ્યા છે. એ જ્ઞાન વિશે એ ચાર ભાંગામાં કહે છે, પહેલો ભાંગો છે પરમાર્થ પરમાર્થ સ્વરૂપ, જ્ઞાનીના બોધના ચાર ભાંગા. પહેલો પરમાર્થ પરમાર્થ સ્વરૂપ. પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એટલે જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે ગુણે અને વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે જ્ઞાની પુરુષે જો તે સુધારા સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. આપનાર પુરુષ એની દશા કેવી? તો કે છે, કોઈ અપૂર્વ લક્ષણે ગુણે ને વેદન પણ જેને આત્મા અનુભવ્યો છે. આત્માને ગુણથી લક્ષણથી અને વેદનથી અનુભવવો, આ અલૌકિક તત્વ એ કોઈ વાચાનો વિષય નથી, વાણીનો વિષય નથી. કૃપાળુદેવે પ્રભુશ્રીને પત્ર લખ્યો એમાં લખ્યું તો કે જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ કેવી રીતે હોય? એટલે મતિથી આ આત્મા પામી શકાતો નથી. તીર્થંકરે પણ સ્વરૂપસ્થ થઈને તે આત્મા વ્યક્ત કર્યો છે. તો અનુભવનો વિષય છે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. માત્ર અનુભવ ગોચર છે, ત્યાં સુધીનું જે કંઈ ગોચર થયું છે, દેહ ગોચર, ઇન્દ્રિય ગોચર, વચન ગોચર, સાધના ગોચર, પ્રયોગ ગોચર, આ બધું જ હજુ અધૂરું છે, કંઈ અંશે ઊણું છે. માત્ર અનુભવ ગોચર અપૂર્વ અવસરમાં અંતિમમાં આ સ્વરૂપ સમજાવ્યું છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આત્માનું જ્ઞાન કેવળ અનુભવ ગોચર છે, વાણીથી પર છે, શબ્દથી પર છે. એના અનેક પ્રકારના લક્ષણ અને ગુણો એનાથી પણ પર છે. એ જ્યાં સુધી એનો જે હમણાં જ આપણે પદ આનંદગણજી મહારાજનું લીધું એમાં કહ્યું આનંદગણનો મત કે શબ્દ અધ્યાત્મ ભજના જાણી. શબ્દ અધ્યાત્મ છે, એનાથી સ્વરૂપ પકડાશે, લક્ષણ પકડાશે, પણ ભજના આટલેમાં હોય પણ ખરું ન પણ હોય, પકડાય પણ ખરું ન પણ પકડાય, ઉલટું સમજાય. કારણ કે શબ્દમાં એ સામર્થ્ય નથી, વચનાતીત છે, ઇન્દ્રિયાતીત છે એવું આત્મતત્વ, એનો એક જ ઉકેલ છે અનુભવ ગોચર. એ અનુભવ ગોચર છે. કોઈ જ્ઞાની પુરુષ કે જેણે આત્મા અપૂર્વ લક્ષણે ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, જે આત્માના લક્ષણો કયા છે તે લક્ષણ, જે ગુણો કયા છે તે ગુણો, અને તેને જેણે અનુભવ્યા છે, એવા જ્ઞાની પુરુષ અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, એ અનુભવ્યું છે એવું ક્યારે કહેવાય? તો કે એવું પરિણામ જેના આત્માનું થયું હોય તો અનુભવ કર્યો કહેવાય, અન્યથા અનુભવ નહીં કહી શકાય. એવું કૃપાળુદેવે એક 412 ના પત્રમાં સૌભાગભાઈને જણાવ્યું હતું. અત્રે આત્મા કાર્તા વર્તે છે. અમારે આત્માની વાત છે એ વર્તે છે, આ વર્તનનો વિષય છે, હવે જાણકારીનો વિષય નથી, વક્તવ્યનો વિષય નથી, લેખનનો વિષય નથી. આત્મા અમારે માટે વર્તે છે. સાહેબ, આત્માનું વર્તવું એટલે શું? અમને આત્મા વર્તે છે એટલે તો જીવીએ છે. જો આત્મા ન વર્તતો હોય તો દેહ તો જડ છે. પણ કે છે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્મકારતા કહીએ છીએ. આ આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું આપણને પણ આત્મા વર્તે, પણ વિભાવ ભાવે વર્તે છે, ભ્રાંતિપણે વર્તે છે, એના સ્વભાવ પરિણામે નથી વર્તતું. સ્વભાવ પરિણામ આત્માનો સ્વભાવ પરિણામે આત્માનું એવા પરિણામનું હોવાપણું તે આત્મા કારતા કહીએ છીએ. આવી આત્મા કારતા ભગવાન મહાવીરને ગ્રસ્ત દશામાં પણ વર્તતી હતી. 512 16 તો અહીંયા કે છે તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. જો આવા પુરુષે આપ્યું હોય તો તે પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. બીજું, અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર સ્વરૂપ છે. બીજો ભાંગો એનો કહ્યું કે સુધારસ એ જ આત્મા છે એવું જેને જે પુરુષ આવું જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય. જો આવા પુરુષથી એ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. વ્યવહાર છે, પરમાર્થ અંગેનો વ્યવહાર છે, એ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. જેમ કોઈનાથી બોધ વગેરે બધા આપણે મેળવતા હોઈએ તો વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. પરમાર્થની પરિણામતા તો આપણામાં જ્યારે તેવી યોગ્યતા ઉત્પન્ન થાય, પુરુષાર્થ થાય તો થાય, નહીં તો વ્યવહારથી પરમાર્થ મળ્યો. જગતના જીવને તો વ્યવહારથી પણ પરમાર્થ મળતો નથી. બધા સ્વાધ્યાયના ઉપક્રમો, ભક્તિના ઉપક્રમો, આ બધા જ ગ્રંથો એ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે કે આ વ્યવહારથી પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, જે વ્યવહારથી એ પરમાર્થ તરફ જો એ પરિણામને દોરી જવાની ક્ષમતા હોય તો એ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. ત્રીજું, તે જ્ઞાન કદાપી પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય, તે જીવને રુચ્યો હોય, તેનું જ્ઞાન તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. આવું જ્ઞાન, સુધારસનું જ્ઞાન, એ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ પુરુષે નથી આપ્યું, આત્માને અનુભવ જેને છે એવા પુરુષે નથી આપ્યું, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જીવને ઉપદેશ કર્યો હોય અને જીવને રુચ્યો હોય. આપનાર પુરુષે જીવને સન્માર્ગનો ઉપદેશ કર્યો હોય અને જીવને તે સન્માર્ગનો ઉપદેશ રુચ્યો હોય, સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો ઉપયોગ ઉપદેશ, તો તેનું જ્ઞાન તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. તો તે એ પરમાર્થને પ્રાપ્ત કરવા માટેનો વ્યવહાર છે. આ છે પરમાર્થ, પણ એનાથી એને કેવો વ્યવહાર, તો એ વ્યવહાર એવો છે કે જો આચરે તો એ પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે તે શ્રદ્ધાય તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે. ચોથો ભાંગો કીધો કે આ સિવાય આપનાર એટલે શાસ્ત્ર આદિને જાણનાર જ્ઞાનને ગ્રંથને જાણે છે અને સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે, સદાચારની વાત કરે, સદવર્તનની વાત કરે, તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે. એ તો એક વ્યવહાર વ્યવહારની વાત છે. આ ચાર પ્રકારે આ સુધારસ સંબંધી જ્ઞાનની પ્રાપ્તિના ચાર ભેદ અને ચાર ભાંગા કયા છે એમાં કહે છે કે પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. જો આવો આત્મા જેણે જાણ્યો હોય ગુણથી લક્ષણથી અને વેદનથી અને આત્માના સ્વભાવરૂપ જેનું પરિણામનું થયું હોય એવા કોઈ પુરુષે જો આવો જ્ઞાન આપ્યું હોય તો એ તો પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે અને એ તો નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ વ્યવહાર રૂપ એ અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે. બીજા પ્રકારે જો કોઈ આપ્યું હોય તો એ કોઈ વ્યવહાર સ્વરૂપ જે છે એ અનંતર કાં તો તાત્કાલિક અને કાં તો પરંપરાએ પણ મોક્ષનો ઉપાય છે. ક્યારે? કે જો આપ્યું હોય કોણે, કે જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે અને તેનાથી તેની પ્રાપ્તિ થઈ હોય તો તે એ કહે છે પરમાર્થ વ્યવહાર સ્વરૂપે અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે. કેટલા વ્યવહાર, કેટલીક ક્રિયાઓ, કેટલીક વિધિ, કેટલુંક શ્રુતજ્ઞાન એ કેવું છે કે અનંતર અને પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે. બધી જ પ્રકારના આપણા અનુષ્ઠાનો આનંદગંજીએ સુવિધેનાથ સ્વામીના સ્તવનમાં આ વાત મૂકી છે કે જીન પૂજા કરીએ તો એનું ફળ બે પ્રકારનું કહ્યું, ફળ દોય અનંતર પરંપર રે. એક તો અનંતર થાય એટલે અંતર વિના જેવું પૂજા કરીએ અથવા જે કોઈ વિધિ કરીએ, જે કોઈ સાધનાનું અનુષ્ઠાન કરીએ એનું તાત્કાલિક ફળ પારમાર્થિક ફળ થાય એ અનંતર, અંતર વિના. એનો તાત્કાલિક એટલે એની તરત જ એની ગતિ મોક્ષ પ્રતિ એ જીવની થાય, એ આત્માને થાય. અને પરંપર કે આવા સરસ મજાના અનુષ્ઠાનો કર્યા છે પરંતુ હજુ પૂર્ણ લીનતાથી થયા નથી, પૂર્ણ ભાવપણે થયા નથી, હજુ તો એની અંદર અનેક પ્રકારના વિકલ્પ રહ્યા કરે છે, તો નિર્વિકલ્પતા આવી ન હોય ત્યારે થતો પરમાર્થ સંબંધી વ્યવહાર એ વ્યવહાર એ તો કે છે અનંતર અને પરંપર સંબંધે પરંપરાએ મોક્ષનો ઉપાય થઈ શકે છે. પણ એ વ્યવહાર ચાલુ રહે તો જેમ સંકિત છે, કોઈને બોધ સંકિત થયું હોય, પહેલું સંકિત, તો જ્ઞાની કહે છે કે સંકિત ગમે તે પ્રકારનો થયું, પરમ કૃપાળુ દેવે 669માં કહ્યું, કોઈ પણ પ્રકારનો સંકિત થયું હોય પરંતુ જો તે પરંપરા ચાલુ રહે તો વધુમાં વધુ 15 ભવે એ જીવ મોક્ષને પામે. પણ બને એવું કે જીવનું બોધબળ નબળું થાય, જીવનો ઉપયોગ ફરી સંસાર તરફ ખેંચાઈ જાય, ફરી ઉદયની અંદર જીવનો ભાવ થાય અને ઔદયિક ભાવમાં જાય, પારંપરિક ભાવ નથી રહેતો. જીવ સાધના કરે ત્યારે એ સાધનામાં એનો ભાવ હોય પણ જરાક ઉદયની અંદર જો જરા વિકળતા આવે તો એ જીવ પાછો પોતે ઔદયિક ભાવમાં પરિણમે છે, એનો ભાવ તરત જ પલટાઈ જાય છે. જેવા સંજોગ જેવી હવા એવી રૂખ, તરત જ. તો ત્યાં તો એ જીવ બોધબળ હોવા છતાં સંજોગો સંયોગો એમાં પલટો આવે તો આ શુભાશુભ કર્મનો વિપાક છે એવી જાગૃતિ ત્યારે એને ન રહે, કારણ કે બોધબળ ટકતું નથી. મેળવે છે, બોધબળ પ્રાપ્ત કરે છે પણ એનું બોધબળ ટકતું નથી, કારણ કે સાંભળે ત્યારે શોક ખાતર સાંભળે છે. મજા આવે જરા સ્વાધ્યાયમાં ગયા હતા એક રવિવારે, જરા અનેક પ્રકારનો આનંદ રવિવારે કરવાનો છે, એમાં એક વધારાનો કે સવારે મંદિરે જવું, બપોરે સરસ મજાનું જમવાનું, કોકને ત્યાં જો કોઈ કીધું હોય તો રસપુરીના ભોજન લેશું, આરામ કરશું બપોરે, જરા રવિવાર છે તો સાંજે ફરવા જશું, તો એનો સ્વાધ્યાય કેવો થયો? ઇટ્સ અ કાઇન્ડ ઓફ એન્ટરટેનમેન્ટ. આ 6 દી કંટાળ્યા જરા ધંધો કરતા કરતા, તો જરા રવિવારે થોડુંક જરા ચેન્જ જોઈએ. એ ચેન્જની અંદર એક સ્વાધ્યાય છે. સ્વાધ્યાય સ્વાધ્યાયની રૂપે નથી. મજા આવે છે, બધા ભેગા થાય, જુએ બધા આ આવ્યા છે, આ આવ્યા છે, અને સોશિયલાઇઝેશન થાય, બધાને મળવાનું બને. તો સ્વાધ્યાય કરતા તો એક કલાક એમાં સમય પસાર થાય, સરસ રીતે ચાલે છે. જીવનું અનંત કાળથી આ જ રીતે ચાલે છે. એને આ પરંપરાય જ્ઞાની કહે છે કે આ રાખ, પણ જો આ પરંપરા તારી રહેતી હોય, એ ધીરે ધીરે દ્રઢ થાય, એ સ્વાધ્યાયનો ઉપક્રમ અથવા એ ધર્મચિંતન એ જ એનો પ્રમુખ વિષય રહે કે આજ તો હવે મારે ધંધાની ચિંતા નથી, અર્થની ચિંતા નથી, અન્ય લોકો પ્રત્યેના ઉપકારની ને કામની ચિંતા નથી, આજનો મારો સમય ઉપયોગ જે છે એ સંપૂર્ણ ધર્મચિંતનમાં ગાળીશ. મનન અને ચિંતન, અનુપ્રેક્ષા, નિધિધ્યાસન, ચાલો જ્ઞાનીના વચનોનો મને અવસર મળ્યો છે, વધારાને વધારે સમય હું આ ધર્મચિંતનમાં ગાળીશ, તો પરિણામની શુદ્ધિ થાય. ઉદય બળ કરતા બોધ બળ વધવું જોઈએ. આપણી મુશ્કેલી એ છે કે આપણા બધા પ્રશ્નોનો જવાબ એક જ છે કે બોધ બળ છે, પણ ઉદય બળ વધારે છે અને બોધ બળ ઓછું છે. બોધબળને વધારવાનો કોઈ પ્રયત્ન છે નહીં કે જેથી પેલા સંકેતમાંથી બીજા સંકેતમાં જીવ પ્રવેશ કરે. પેલા સંકેતમાં તો આજ્ઞાની અપૂર્વ રૂચિ જ છે, સત્પુરુષના વચનની શ્રદ્ધા છે, પણ પછી અંશે પણ અનુભવ નથી. ન હોવાનું કારણ કે એને એ વચનો ગ્રહણ થાય નિધિ ધ્યાસનથી, એ નિધિ ધ્યાસન સુધી પહોંચતો નથી. એને પવનની લહેરની જેમ સાંભળવું ગમે છે, પંખાની લહેર જેમ ગમે છે, એમ એને વચનની લહેર ગમે છે. મજા આવી ગઈ. પરંતુ ક્રિયા જળ કીધો, અંતરભેદ ન કાંઈ. જીન પૂજા કરે, યાત્રા કરે, સ્વાધ્યાય કરે, ભક્તિ કરે, વ્રત કરે, તપ કરે, જપ કરે, વ્યાવર્ત કરે, હઠયોગ કરે, પ્રાણાયામ કરે, બધું કરે, પરંતુ સપાટી ઉપર જેમ કીધું એમ ટેક્સ્ટ બુક્સની અંદરનો જેમ છોકરો એક પાઠ વાંચે એમ પાઠ વાંચ્યો જાય, અંતરમાં કંઈ સ્પર્શે નહીં. તો જે સમયે જે જ્ઞાન વાંચ્યું હોય તે સમય પૂરતું જ, પછી નહીં. પરીક્ષા ગઈ, હવે પાઠનું પૂછો તો કે હવે ન આવડે. કા તો વાત ગઈ ને રાત ગઈ, હવે કંઈ ન આવડે. આપણો સ્વાધ્યાય પણ ઘણીવાર સ્કૂલના અભ્યાસ જેવો હોય છે. નાના છોકરાઓની જેમ બાળ બુદ્ધિ હોય છે, એમ બાળ બુદ્ધિએ બેઠેલા પ્રૌઢો સ્વાધ્યાયનો આપણે વિચાર કરીએ. કંઈ ઊંડાણ નહીં, કંઈ મનન નહીં, કોઈ ચિંતન નહીં, કોઈ ઘોલણ નહીં, કોઈ રટણ નહીં. સપાટી પર ચાલે, વિષય બદલાય તો બીજી વાત, બીજું બદલાય તો ત્રીજી વાત. અરે કેન્દ્રમાં આત્મા રહેવો જોઈએ. વિષય ગમે એટલા બદલાય, ગ્રંથ ગમે એટલા બદલાય, ઉપદેશક ગમે એટલા બદલાય, લય જે છે આત્માની હોવી જોઈએ. અંદરની અંદરનો જે અવાજ જાગ્યો છે એ આત્માનો હોવો જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ સિવાય એને કોઈ ચેન ન હોવો જોઈએ. પરંતુ આવો બોધ, આવો વ્યવહાર પણ આપણે, કે જે વ્યવહાર પરંપરાએ મોક્ષ પદ અપાવે એવો વ્યવહાર કરવાની ક્ષમતા પણ રહી નથી. બધું તાત્કાલિક, બધું ટેમ્પરરી, બસ જે સમયે જે છે એટલું જ, બાકી તરત જ ખંખેરીને ઊભા. બહુ મુસીબત છે. વ્યવહાર પરમાર સ્વરૂપ તે ઘણા કાળે કોઈ પણ પ્રકારે મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. અને જો વ્યવહાર પરમાર સ્વરૂપ જો કંઈ આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, એવા વચનો આપ્યા હોય, જીવને એ રૂચ્યા હોય, અને જીવને સન્માર્ગ સન્મુખ થાય એવા વચનો, માર્ગાનુસારી જેવી વાતો, એવું જો કંઈ મળ્યું હોય, તો કહે છે કે એ ક્યારેક કોઈ પ્રકારે મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. ક્યારેક ઉપાય છે, પરંતુ વ્યવહાર વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મ પ્રત્યય નથી સંભવતું. આપણો ઘણીવાર આપણું સાધના, આપણું અનુષ્ઠાન, આપણા ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમો વ્યવહાર સ્વરૂપ થઈ જાય. આપણી શિબિરો બધું વ્યવહાર સ્વરૂપ, એટલે બધોય સંસારમાં જેમ બધું કરવું પડે મામાય દેખાડો, વ્યવહાર સ્વરૂપ. સામાન્ય શાસ્ત્ર લીધો, જેમ ચાર જણા ભેગા મળે તો જેમ ઘરની અંદર આપણે કુટુંબની વાત કરીએ, બહારના મહેમાનો આવે તો સમાજની વાત કરે, કોઈ રાજકારણનો રસિયો આવે તો કદાચ દુનિયાભરના રાજકારણની વાત કરે, એમ આવા સ્વાધ્યાયો ભેગા થાય સત્સંગીઓ તો આત્માની વાત કરે. હાલો આજે કરી લઈ, ઓલો આમ, અહીંયા આમ, અહીંયા આમ, આણે આમ કર્યું, આણે આમ કર્યું, મજા આવી ગઈ, વ્યવહાર સ્વરૂપ થયું. જ્ઞાની કહે છે કે વ્યવહાર સ્વરૂપનું ફળ, એમાં જો શાસ્ત્રાદિના જાણકાર લોકો ભેગા થાય, વાતચીત કરે, વિષય એ જ હોય અને પાછા ચા પાણી પીએ અને છૂટા પડે ત્યારે શું કહે, આજે આપણે સત્સંગ કર્યો. પણ વ્યવહાર સ્વરૂપ છે, સત્સંગનું સ્વરૂપ વ્યવહાર સ્વરૂપ. માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે, અને ઘણી વાર તો મૂળ વાતને ઢીલી પાડી નાખે એવી વાત કરે. મુમુક્ષુઓ ઘણી વાર ભેગા થાય ત્યારે આપણને એમ થાય કે પરમાર્થનું બળ વધે નહીં, ઘટે એવી વાત કરે, કેમ કે એનું ડાપણ સંસારનું જોડે ને, એ બધું તો કીએ, આપણે તો આ બધું કરવું જ જોઈએ ને, તો એ બધું કરવું હોય તો તું આવ્યો શું કેમ સ્વાધ્યાયમાં, અનંતકાળથી આ કરસ બધી ગતિમાં આ જ ધંધો કર્યો છે, બીજું કર્યું છે. પણ બધા ભેગા થયા હોય પાંગડા, નબળા, માંડલા, સંસાર સંબંધી, એ બધાની વાતનો સુર શું હોય? પરમાર્થનો તો આધાર જ હોય, વાત શું હોય? કે એ તો આમ જ ચાલે, આમ જ કરાય, આવો જ વ્યવહાર હોય અને એમ જ આત્માનું કલ્યાણ થઈ જાય. એમાં પછી પાછા ગમે તે પ્રકારના સૂત્રોના ઉપયોગ કરે, અને દોડડાયો વાત ડાયો આવા બધા હોય, જ્ઞાનીના વચનોના અર્થઘટન પણ સંસારને અનુકૂળ હોય એવું કરે, ક્યાંય સંસારના ઉચ્છેદની વાત ન હોય. વાતચીતના વિષયમાં કોઈ એવી તીવ્રતા ન હોય, કોઈ શ્રદ્ધાનું એવું જોર ન હોય. માર્ગાનુસારીના લક્ષણો, માર્ગાનુસારી જેવી વાત કરે તો પેલી વાત આવે ન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન. તો આની ચર્ચામાં શું આવે? પેલા વેલા ઉચ્છેદ કરે કે કઈ ચાલે, એનાથી કઈ ધંધો થાય, વાત પૂરી થઈ ગઈ ને? તે તો માર્ગાનુસારીપણાનું પેલું જ પદ અને પેલો જ ગુણ, એનો શું કર્યો? ઉચ્છેદ કર્યો, સત્સંગીઓએ ભેગા મળીને કહ્યું. મેળા કોણ? બધા સત્સંગ, એ બધા મુમુક્ષુ કહેવાતા, એને ભેગા મળીને કામ શું, ધંધો શું કર્યો? ઉચ્છેદ કર્યો. અરે સંસારનો વિચ્છેદ કરવાનો છે, નહીં ચાલે તેટલો સંસાર ઓછો થશે, પણ એમાં એને રસ નથી. આપણને તો પરમાર્થ થકી સંસાર ઉજાડવો છે. બરોબર વિચાર કરવો, આપણી પોતાની વાત છે. આપણે પરમાર્થ થકી આપણા સંસારને ઉજાડવો છે, આપણા વ્યક્તિત્વને ઉજાડવું છે, આપણી વ્યક્તિગત મહત્તાને સ્થાપિત કરવી છે પરમાર્થ થકી. કૃપાળુ દેવના પદમાં આપણે કહીએ કે રહી સંસારી વેશે એણે સંયમ અજવાડ્યો, વ્યવહાર વિશે રહીને નિશ્ચયને પ્રગટાવ્યો. જ્ઞાનીઓ તો વ્યવહારને આરાધીને પરમાર્થને પ્રગટાવે છે, સંયમને અજવાળે છે, નિશ્ચયને પ્રગટ કરે છે. અને આવા ભાન ભૂલેલા મુમુક્ષુઓ ધર્મના નામે, ધર્મના આધારે, પરમાર્થના આધારે પોતાના સંસારને ઉજાડવાની વાત કરે છે. એને લક્ષ્ય એ જ હોય છે, કોઈ પણ કાર્યક્રમમાં જાઉં, આવું, આ કરું, તે કરું, એથી એનો વ્યવહાર ઉજળો થાય. ઘણી વિપરીત શ્રદ્ધા કોઈ પરિણામ ન આપે, વર્ષો સુધી કરે ને ધર્મની આરાધના, ભાવ જ ખોટો છે, અંદરની અંદર કોઈ લગ્ન જ નથી,
પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, શું વળશે તારું, ધર્મ ઓછો થાય હરકત નથી, પણ મિથ્યા દ્રષ્ટિથી થાય એના જેવું કોઈ પાપ નથી. સાચ પ્રગટ થવું જોઈએ. અંબાલાલભાઈએ સદગુરુના ભક્તિમાં જે પદ લખ્યું, સાચ બતાવનારા કોઈ ગુરુ ન મળ્યા, સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા. અરે જીવનમાં સાચ પ્રગટવું જોઈએ, દંભ નહીં, જૂઠ નહીં. જૂઠને શણગારવા માટે ધર્મ નથી. સાચ ન પ્રગટે એની વેદના પ્રગટવી જોઈએ. સાચ ન પ્રગટ્યું વેદના કેટલી, સમાધાન પ્રગટે છે કે ના એ તેમ જ હોય. આપણે તો સંસાર લઈને બેઠા છીએ ને, એ જ સાર્થકતા છે. આપણો સંસાર બરોબર હોવો જોઈએ, એના પ્રોબ્લેમ્સ ઉકલી જવા જોઈએ, બસ પરમાર્થ પ્રાપ્ત થવો હોય ત્યારે થશે. પણ તો એમાં વચમાં જ્ઞાનીને શું કામ લાવશ. વ્યવહાર વ્યવહાર સ્વરૂપની અંદર એ પ્રયત્ન, એનું ફળ આત્મ પ્રત્યય નથી સંભવતું. આ જ્ઞાની તો બહુ સાદી વાત લખી દે છે કે કોઈ કાળે એનું ફળ આત્મ પ્રત્યય નથી થવાનું. એટલે ક્યારે કોઈ કાળની અંદર, ન અનંતર ન પરંપર, આજ તો નહીં જ પણ કાળે કરીને પણ એ આત્મા પરમાર્થની પ્રાપ્તિને પહોંચશે નહીં, એની પ્રાપ્તિ મળશે નહીં એને. કારણ કે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ એને પરમાર્થને બનાવી દીધો છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, પણ પ્રેરે તે સંસારને તે વ્યવહાર સંબંધ છે. તે વ્યવહારનો તો ઉચ્છેદ જ છે, કોઈ કાળે સંમતિ નથી. પરમાર્થની પ્રાપ્તિ ન કરાવે એવો કોઈ વ્યવહાર એને જ્ઞાની ધર્મ કહેવા તૈયાર નથી. જ્ઞાનીઓએ આ માર્ગને, આ કોઈ પણ વ્યવહાર શક્તિ અનુસાર, દ્રવ્ય અનુસાર, દેશ અનુસાર, કાળ અનુસાર, એક કદાચ એની અંદર અધ્યાત્મનું પ્રમાણ અલ્પ હોય પણ માન્ય છે. જો એ પરમાર્થ તરફ પ્રગતિ કરાવે તો, પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બધો આપણે વ્યવહારના સાધનો કર્યા હોય પણ પરમાર્થ સાથે એનો સંબંધ ન હોય તો જ્ઞાનીઓને એ સંબંધ નથી. વ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. અરે આવા તો અનંત વાર કર્યા, યમ નિયમ સંયમ આપ કયો, પુની ત્યાગ વિરાગ અથાગ લ્યો, વનવાસ લ્યો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાઈ દ્યો, શાસ્ત્રના ખંડન મંડન કર્યા, જપ તપ કર્યા, દેહ દમનની બધી ક્રિયાઓ કરી, અને આવી એક વાર નહીં પણ અનંત વાર કરી, હાથમાં કંઈ આવ્યું નથી. જ્ઞાની એ સમજાવે છે. અબ ક્યો ને વિચાર થાય મનસે, કચ્છ ઓર રહા ઉન સાધન સે. સાધન ઠીક છે પણ સાધન પરમાર્થ સ્વરૂપ બને. સાધન છે, વ્યવહાર જ છે, પણ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ બને. અનંતર અથવા તો પરંપર બનવા જોઈએ. કેન્દ્ર એ હોવું જોઈએ, કેન્દ્રમાં આત્મા. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન છે ત્યાં સુધી આત્માની ઓળખ થવી જોઈએ. મને ઓળખ થાય તો મને એ આત્માની પ્રાપ્તિ થવી જોઈએ, પ્રાપ્તિ થાય તો મને એ આત્માની સિદ્ધિ થવી જોઈએ. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારની આત્માની વાત કરી. આત્માની ઓળખ, આત્માની પ્રાપ્તિની સાધના સાધન દશા, અને આત્મસિદ્ધિ સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણરૂપે. પણ ઓળખ થવી જોઈએ, ઓળખ માટેની તીવ્રતા જિજ્ઞાસુ પણ એનું હોવું જોઈએ. તો બધા જ ઉપક્રમ આ ચારે ચાર પ્રકારના, પછી સુધારસ હોય, પ્રાણાયામ હોય, ધ્યાનની વિવિધ પ્રક્રિયા હોય, આ બધા જ શ્વાસની સમીપમાં રહેલા એવા ચૈતન્ય તત્વને પકડવા માટેના આ બધા અનુષ્ઠાનિક પ્રયોગો છે. એનું લક્ષ્ય એટલું જ, આત્મા પ્રાપ્ત થવો જોઈએ. ધ્યાનમાં દેહનું લક્ષ્ય થયું, તો આવું ધ્યાન એ અનંત કાળ સુધી કરે તો શું થાય? દુખાવો ગોઠણનો છે, કમરનો છે, પીઠનો છે, માથાનો છે, ખંભાનો છે, તળિયાનો છે, કઈ રાખો? ધ્યાન જેમાં કેન્દ્ર આત્મા છે, આત્મા આત્મા પણ વર્તે નરથી મેળો ત્યાં સુધી આત્માની ઓળખ માટેનું છે ધ્યાન. ઓળખ થાય તો પ્રતીતિ માટે છે, પ્રતીતિ થાય તો પછી એની અંદર અનુભૂતિ કરવી છે, અને અનુભૂતિ થાય તો પછી પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, સ્થિતિ કરવી છે, સ્વરૂપ સ્થિતિ, અવ્યાબાધ અને અનંત, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત અંતે છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર સ્થિરતાનો માર્ગ છે. પણ એનો પ્રારંભ થાય છે ઓળખથી. એ ઓળખનો પ્રારંભ થાય છે જિજ્ઞાસુપણાથી. એ જિજ્ઞાસુપણાના આધાર ઉપર આ બધા જ પ્રકારના અવલંબનો રહ્યા છે. એટલે કૃપાળુદેવે અહીંયા ચાર ભાંગા આપ્યા છે કે ધર્મ પણ પ્રાપ્ત કેવી રીતે કરવો. પરમાર્થ પરમાર્થ સ્વરૂપથી કરવો, પરમાર્થ સ્વરૂપ વ્યવહારથી કરવો, વ્યવહાર સ્વરૂપ પરમાર્થથી કરવો કે વ્યવહાર સ્વરૂપ વ્યવહારથી કરવો. તો ચોથાની ના પાડી દીધી. વ્યવહાર સ્વરૂપ વ્યવહારથી એ આત્મ પ્રત્યય ક્યારેય પણ બની શકશે એમ નહીં, સંભવિત જ નથી. પત્ર આવે ત્યારે આપણે તો આપણું પોતાનું અંતરદર્શન કરી અને વિચારણા કરવી જોઈએ કે અમારી ધર્મ આરાધના વ્યવહાર વ્યવહાર સ્વરૂપ તો થતી નથી ને. કારણ કે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ એવી સાધના ક્યારેય આત્મ પ્રત્યય બની શકશે નહીં, એનું ફળ ક્યારેય આત્મ પ્રત્યય આવી શકે એમ નથી. આ વાત હજુ કોઈ વિશેષ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે. પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં. સ્પષ્ટતા કરી છે, ચારેય પ્રકારની કરી છે. સુધારસ તો નિમિત્ત છે, કોઈ પણ આલંબન છે એ બધાય આલંબનનો વિચાર આ જ રીતે કરવાનો. પ્રતિમાનું આલંબન હોય, પૂજાનું આલંબન હોય, વ્યવહારનું આલંબન હોય, વિધિનું આલંબન હોય, ગ્રંથનું આલંબન હોય, શ્રુતનું આલંબન હોય, સાધનાનું આલંબન હોય, ભેદ ભાંગા ચાર છે, એમાં ચોથો તો ના જ પાડે છે. હવે તને આપનાર આલંબનની અંદર આજે કોઈ આપનાર ધર્મ પોતે પોતાની મેળે પ્રાપ્ત કરતો નથી તો જરૂર કોઈ બીજો પક્ષ છે. એ બીજા પક્ષના ત્રણ સ્વરૂપ કીધા, એ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે, એ પરમાર્થ સ્વરૂપ વ્યવહાર રૂપ સ્વરૂપ છે, અને એ વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. આવા પુરુષો છે અમની પાસેથી. તો ધર્મ જેમની મેળવવો છે એમને ધર્મ પામ્યાની ચોકસાઈ કરવી. એટલી સરસ સૂક્ષ્મ વાતો પત્રનું અથવા કોઈ પણ વાતનું નિમિત્ત બનાવીને કૃપાળુદેવ અગમ નિગમના સંપૂર્ણ ભેદ બતાવી દે છે. કેટલા ગ્રંથો વાંચવાથી આ સ્પષ્ટતા થાય, કેટલાય ગ્રંથોનું પરિશીલન કરીએ, કારણ કે જ્ઞાનીઓએ કોઈ એક વિષય ઉપર ગ્રંથની રચના કરી હોય. પરંતુ કૃપાળુદેવે આવી એક વાતને પકડી લીધી સ્વભાગભાઈની, સાયલાના મુમુક્ષુઓની, અને એને ડુંગરસિંહને અને સ્વભાગને કીધું, તમે પદાર્થને સમજો. અમને સુધાની ધારા પછી ઘણા દર્શનો થયા છે. તમે બંને વસ્તુના સ્વરૂપને સમજો, અટકશો નહીં, રોકાશો નહીં, ભ્રાંતિમાં જશો નહીં, આત્મા મળી ગયો છે એમ માનશો નહીં, અને અમે કોઈને આત્મા આપી દઈ છીએ એમ એવી ભ્રાંતિમાં પણ રહેતા નહીં. ગંભીરતા છે. પરમાર્થ માર્ગમાં જરા જાગૃતિ હોય તો ખૂબ આનંદ છે. સમજી સમજીને અને એ સમજવાની અંદર માત્ર બુદ્ધિનો ઉપયોગ સપાટી સ્થળ ઉપર કરવાથી નહીં થાય. આ જીવ સંજ્ઞાવંત છે, પ્રજ્ઞાવંત છે, જ્ઞાનવંત છે. ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગની એકાગ્રતા, ઉપયોગની તીક્ષ્ણતા અને ઉપયોગની નિર્મલતા. અન્ય કોઈ વિષય ભળે નહીં એ નિર્મલ. હું ધર્મની સાધના કરું નિર્મલ ઉપયોગથી કરું. નિર્મલ ઉપયોગથી કરું એટલે મારે આમાંથી આત્મા સિવાય કશું મેળવવું નથી. સંસારની કોઈ એસણા અભિલાષા નહીં, નિર્મળતા જ. ચિત્તની નિર્મળતા વિના ધર્મની શુદ્ધિ ન થાય, સાધનાની શુદ્ધિ ન થાય, અને સાધનાની શુદ્ધિ વિના સિદ્ધિ ન થાય. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. આપણે તો પેલું જ ગોથું ખાઈ જાય, પેલા પગથિયે જ ગોથું ખાઈ જાય કે આપણી સાધનામાં પણ શુદ્ધિના અંશ ઓછા હોય, અશુદ્ધિ વધારે. સંસાર પ્રત્યે ભાવ એ અશુદ્ધિનું સ્વરૂપ છે. દેહ સંબંધી ભાવ એ અશુદ્ધિનું સ્વરૂપ છે. કુટુંબ સંબંધી ભાવ એ અશુદ્ધિનું સ્વરૂપ છે. કોઈ પણ પ્રકારના સંગ અને સંબંધની માયા પ્રસંગી ભાવ એ અશુદ્ધિનું સ્વરૂપ છે. મોહ સંબંધી ભાવ એ અશુદ્ધિનું સ્વરૂપ છે. ચિત્તની નિર્મલતા સર્વપ્રથમ પ્રાપ્ત કરવી. નિર્મલતા પ્રાપ્ત કરીને નિર્મલ એવા જ્ઞાનીના બોધનું ચિંતન કરવું. નિર્લેપ એવો જ્ઞાની એના બોધનું ચિંતન કરવું. કૃપાદેવ કહે છે, આગળ વધીએ. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એ એક ઉપાય છે કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણ આદિનો બોધ સુગમપણે થાય છે. જો જ્ઞાનની પ્રાપ્તિ થાય એવા પુરુષે લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મસ્વરૂપ જો એને જણાયું છે તો એને ધ્યાનનો ઉપાય છે. આ પુરુષ આત્મધ્યાન આ જ્ઞાન વડે, સુધારસના જ્ઞાન વડે એ ધ્યાન કરી શકે છે. એ કારણ કે એણે આત્માને લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મ સ્વરૂપ જાણ્યું છે. અને એનાથી શું થાય છે તો કે આત્મ પ્રદેશની સ્થિરતા થાય છે. આત્મ પ્રદેશ જે કંપન થાય છે, અંદર સ્પંદન થાય છે, આત્માના પ્રદેશો દેહ સાથે એક રૂપ, એક ક્ષેત્રે જોડાયેલા છે, એક જ ક્ષેત્રે અવગાહેલા છે. જ્યાં આ પૂદગલ પરમાણુ એટલે શરીરનો જ્યાં પરમાણુ અણુ છે ત્યાં જ આત્માનો પ્રદેશ છે, બધા સાથો સાથ છે. આ શરીરના પરમાણુનો ધારણ કરેલો આકાર અને મૂર્તરૂપ એવો આ દેહ, એમાં આત્માના પ્રદેશો વ્યાપ્ત થાય છે. અણુએ અણુ સુધી, પરમાણુએ પરમાણુ સુધી, એક જ ક્ષેત્રની અંદર દેહનું એવું એક પણ પરમાણુ નથી કે જ્યાં એની સાથે આત્માનો પ્રદેશ સંલગ્ન ન હોય. અને દેહની બહાર એવું કોઈ પરમાણુ નથી કે જ્યાં આત્મા જોડાયેલો હોય. આત્માનો પ્રદેશ આ શરીરની બહાર નથી. આવું જેને જાણ્યું છે, આવા પુરુષને મળે એને આ સુધારસનું જ્ઞાન પ્રદેશની સ્થિરતા માટે બહુ જ ઉપયોગી છે. એનાથી એ ધ્યાનનો એક ઉપાય છે. અનેક છે, એમાંનો એક એક ઉપાય છે પોતાના સ્વરૂપની સ્થિરતા કરવાનો. આત્મસ્થિરતા ત્રણ સંક્ષેપ્ત યોગની મુખ્યપણે તે વર્તે દેહ પર્યંત જો ઘોર પરિસહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મો જાય, સંકેતની પ્રાપ્તિ થાય, આત્માની પ્રતીતિ થાય એટલે આ સુધારસ એને સ્થિર થવાનો ઉપયોગ. પેલું કામ સ્થિર થવાનું છે. આત્મ પ્રદેશની સ્થિરતા નિષ્કંપન. હવે એને શૈલેષીકરણ સુધીની યાત્રા શરૂ થાય છે, આત્માના શૈલેષીકરણ સુધીની એ યાત્રા શરૂ થાય છે. એ સ્થિરતાથી થાય છે, આત્માના સમ્યક સંકેત દ્વારા આત્માની પ્રતીતિ થયા પછી હવે આત્મપ્રદેશો સ્થિર થાય. આજ સુધી આત્મપ્રદેશો આ શરીરના મન વચન કાયના યોગે ચલિત છે, એને અચળ બનાવવા છે. પર્વતની જેવા અચળ શૈલેષીકરણ એ પહેલો માર્ગ છે. જરા આત્મજ્ઞાન થાય એટલે સ્થિરતા આવવી જોઈએ. નિષ્કંપન, નિસ્પંદન, એવું અકંપપણું. તો કે છે કે જેને હોય એને આવું કોઈ ને કોઈ માધ્યમ, અહીંયા સુધારસનું માધ્યમ છે, ક્યાંય પ્રાણાયામનું માધ્યમ છે, ક્યાંય સદગુરુની મૂર્તિનું માધ્યમ છે, ક્યાંય એક જગતના પરમાણુનું માધ્યમ છે. ભગવાન મહાવીરના એક અંશનો પરમ કૃપાળુદેવે આગળના એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 3 દિવસ સુધી એકાસને બેસીને, હે ગૌતમ, હું એ છદ્મ અવસ્થાની અંદર અઠમ ઉપર અઠમ કરતો હતો, અને ત્યાં પૃથ્વી પટની શિલા સામે એક પૂદગલ પરમાણુ ઉપર સ્થિરતા કરી હતી. આત્મપ્રદેશની સ્થિરતા, એમાંનો આ એક ઉપાય છે. સુધારસ એ પણ એક ઉપાય છે, અનેક ઉપાય છે. લક્ષ્ય એક છે, ઉપાય અનેક છે, લક્ષ્ય એક છે, સ્થિરતા પ્રાપ્ત કરવી. જો મન વચન કાયાના યોગોની સ્થિરતા થાય તો આત્મપ્રદેશની સ્થિરતા પણ થાય, કારણ કે બંને એક જ ક્ષેત્રે અવગાહીને રહેલા છે. પણ મન વચન કાયા અસ્થિર હોય તો ત્યાં સુધી આત્મપ્રદેશમાં સ્થિરતા થાય નહીં. એ વાત મૂકી છે. આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે, આત્મ અનુભવનું પરિણામ થાય છે. પણ લક્ષણથી, ગુણથી ને વેદનથી જેણે આત્મ સ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. પણ સાહેબ, અમને કંઈ જ અત્યારે આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, ન લક્ષણથી, ન ગુણથી, ન અનુભવથી. હવે અમને સુધારસ હોય તો શું ઉપયોગી થાય? તો કહે છે કે આ જ્ઞાન જ્ઞાની પુરુષથી જો મળ્યું હોય. કયો જ્ઞાની પુરુષ? લક્ષણથી, ગુણથી ને વેદનથી જેણે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને તે જ આત્માનું પરિણામ જેમને વિશે વર્તે છે, એવો જ્ઞાની પુરુષ હોય તો પ્રાપ્ત જેને થયું છે તેવા મુમુક્ષુને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. આત્માના લક્ષણ, આત્માના ગુણો અને આત્માનો અનુભવ એ અનુક્રમે થાય. અનુક્રમે એટલે સમજાય છે ને, એક પછી એક, એને અનુક્રમ કહેવાય. એક એ પુરુષ, બીજું અને પછી ત્રીજું, એ અનુક્રમ કહેવાય, ક્રમને અનુસરવો. તો પેલા એ લક્ષણથી પરિચિત થાય, પછી આત્માના ગુણોથી પરિચિત થાય, અને પછી એના અનુભવથી પરિચિત થાય. લક્ષણમાં જ અધૂરો રહે તો એને આત્માના ગુણો પણ ખ્યાલમાં આવે નહીં, અને આત્માના ગુણો જે જાણતો નથી એને અનુભવમાં ભ્રાંતિ સિવાય કંઈ આવે નહીં. આત્મા અરૂપી છે. આ લક્ષણને, આ ગુણને, આત્માના આ ગુણને જાણતો નથી કે પૂદગલનું ગુણ છે રૂપી, આત્મા અરૂપી. હવે જાણતો ન હોય અને એમ કે ઓહો, પ્રકાશ પ્રકાશ પ્રકાશ, દીવો ને આમ ને તેમને જો કંઈક પ્રકારનું કરે, વર્ણન તો બધા જુદા જુદા, કેટલાય લોકોએ કેટલાય કર્યા છે. ભાઈ, આભાસ છે, હજુ સ્પષ્ટતા નથી. કેટલાયને નાદ સંભળાયા કરે છે, કેટલાયને ભગવાન પોતાના ભેગો આવી ગયો છે, મોંજાય છે, કંઈક પ્રકારનું ચાલે છે, કારણ કે હજી એને આત્માના ગુણોને જાણ્યા નથી. આ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે. આત્માના ગુણો કેવળ ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્યની પર્યાય ચૈતન્ય જ હોય, અચૈતન્ય ન હોય. જળની પર્યાય જળ હોય તો જળની પર્યાયમાં ચેતનનું આરોપણ કરે છે કે મને આત્માનુભૂતિ થઈ છે, આમ થયું તેમ થયું ને આમ ઓળે છે. અને બીજો જે જાણતો ન હોય ઓલો તો થોડુંક જાણે છે, જાણતો ન એમ થાય ઓહો એને તો આત્મા પ્રગટ છે, જોઈએ આમ કહેતા હતા ને તેમ કહેતા, આવું કાંઈ ન હોય. ત્યારે ગુણથી જ અજાણ છે તો એની અનુભૂતિ કેવી? કોઈ વસ્તુના સ્વાદના ગુણથી આપણે અજાણ હોય તો આપણી અનુભૂતિ કેવી? એક સામાન્ય વાનગી બનાવીને કોકને ચાખવાનું કહીએ, પણ મારા જેવાને જેને રસનું કાંઈ ભાન ન હોય અને પછી એનો અભિપ્રાય લઈએ તો શું થાય? આમાં ખટાશ ઓછી છે, આની અંદર કંઈ તીખાશ ઓછી છે, ગળાશ ઓછી છે, આ કોણ કહે? જેને રસનો અનુભવ છે એવો. અને રસનો અનુભવ કેવો? કે આખી વાનગી ખાવાની પણ જરૂર નથી, આમ કરીને સહેજ આંગળી મોઢામાં લઈને કહી દઈએ કે શું શેની ક્ષતિ છે. અને એની એ જરૂર નહીં, આમ જરાક કરે, જરાક ઊંડો શ્વાસ લે, એમાં તો બધાય પરમાણુને પકડી લે કે થઈ ગયું તીખું હો આકરું છે. અરે પણ તે તો ખાધું નથી, અરે શું ખાવાની જરૂર જ નથી. એક્સપર્ટ છે, પૂતગલના રૂપને જાણવાનો એક્સપર્ટ છે, પણ આત્માના ગુણનું કોઈ ભાન ત્યાં વર્તતું નથી. એવો મુમુક્ષુ ભ્રાંતિ કરે, આભાસ કરે, આત્મા પ્રગટ થઈ ગયો, આજ તો મને બસ બે કલાક સુધી આત્મામાં જ હતો, એમ તો બહાર શું કામ આવ્યો ખબર નથી. એટલી એટલી કૃપાળુ દેવી, એટલા માટે 371 ના પત્રમાં કહ્યું કે અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં અમુક સમય પસાર થાય તો હાનિ નથી, પણ તે અંગે કંઈ ભૂલ થાય, ભ્રાંતિ થાય તો ઘણી મોટી હાનિ છે, હાનિ છે, ઘણું મોટું નુકસાન છે. એટલે આત્મસિદ્ધિની અંદર આ વાત કરી, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આત્મ અજ્ઞાન શબ્દ નથી મૂક્યો, ભ્રાંતિ મૂકી છે. આત્માનું અજ્ઞાનને તો જ્ઞાન થાય તો વાત પૂરી થઈ જાય, પણ ભ્રાંતિવાળાને જ્ઞાન થાય તો ભ્રાંતિ તૂટે. ખૂબ વિચારવું. એટલે કે છે કે એને પેલા લક્ષણ, પછી ગુણ, અને પછી અનુભૂતિ થાય, અનુક્રમે થાય. આજે તો એવા ઘણા જોવા મળે છે કે બસ એને એમ કીધું કે હાથ મૂકી